أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم আজની તારીખ છે 18 ઓગસ્ટ 2017 અહીંયા આપણે અક્ષિન જમાત અહીંયા ઇમામ બારગામમાં છે અને માશાલ્લાહ મારા સામે મૌલાના સાહેબ છે કે જે નવા આવેલા છે રેઝિડન્ટ આલિમ તો સૌથી પહેલા આપણે સવાલ કરશું અને ઇન્ટરવ્યુ લેશું સલામુન અલયકુમ
અલયકુમ સલામ રહમતુલ્લાહ વ બરકાતુ
તમારું ઇન્ટ્રોડક્શન કરશો
હા બિલકુલ મારો નામ સરકાર મોહમ્મદ છે
જી
અને હું કોપાગંજ ડિસ્ટ્રિક્ટ મઉ યુપી ઇન્ડિયાના ઇન્ડિયામાં કોપાગંજ ડિસ્ટ્રિક્ટ મઉના રહેવાસી છું અને મારી જે ઇબ્તદાઈ યની ભણતર હતી શરૂઆત જો હું કરું ઈ મુંબઈ નજફી હાઉસમાં હું 5 વર્ષ ભણતર કર્યો જેનો સરપ્રસ્ત આગા મુસવી જે આયતુલ્લાહ ખોઈના વકીલ હતા અને મારા પાપા શેખ મૌલાના મુખ્તાર હુસૈન ઈ પણ આગા મુસવીના વકીલ હતા મારા ગામમાં અને સાથે સાથે હું આઝમગઢમાં જે શિબલી કોલેજ છે આ શિબલી કોલેજમાં હું એમએ કર્યો છું યાની હાઈસ્કૂલ હોય છે પછી ઇન્ટર હોય છે પછી બીએ હોય છે પછી એમએ હોય છે અને દુનિયાવી તાલીમ સાથે સાથે હું કરું છું પછી નજફી હાઉસમાં 5 વર્ષ ભણતર કરીને હું ઈરાન ગયો હતો અને ઈરાન કુમમાં હાઉઝે ઇલમિયા ઇમામ ખુમૈની જે છે કુમમાં અહીંયા હજી સુધી હું ભણતર કરી રહ્યો છું તકરીબન ઈરાનમાં મને 18 વર્ષ થઈ ગયો છે અને ઈરાનમાં 3 કોર્સ હોય છે 5 વર્ષનો પછી એ તાલિબ ઇલ્મ જે સ્ટુડન્ટ હોય છે એ દરસે ખારિજમાં જાય છે પહેલા 5 વર્ષનો જે કોર્સ હોય છે એ કાર શનાસી કહેવાય છે અને બીજો 5 વર્ષનો જો કોર્સ હોય છે તો એ કાર શનાસી અરશદ કહેવાય છે અને ત્રીજો જે 5 વર્ષનો હોય છે એ ડોક્ટરેટ કહેવાય છે તો તમારી દવાથી હું કાર શનાસી જે પહેલા 5 વર્ષ અને બીજો 5 વર્ષ કાર શનાસી અરશદ અને ત્રીજો જો 5 વર્ષનો હોય છે જે ડોક્ટરેટ કહેવાય છે યા સાથે 4 બીજો નામ છે જે ચાહે ડોક્ટરેટ કરે અને જે ચાહે સાથે 4માં જાય તો હું આ 3 કોર્સ કરી લીધો છું અને દરસા ખારિજમાં મશગુલ હતો અને હજી સુધી અલ્હમ્દુલિલ્લાહ હું દરસા ખારિજમાં પડું છું અને મારી જે થેસિસ છે જે હું લખું છું મારી થેસિસ એ ઇન્સાને કામિલ ઉપર છે ફારસીમાં આવી છે એનું નામ છે અવામિલે કમાલે ઇન્સાન અઝ મંઝરે કુરાન યાની કુરાનની નજરમાં કમ્પ્લીટ ઇન્સાન કોણ છે એના ઉપર મારી થેસિસ છે જેને હું તકરીબન 300 પેજમાં લખું છું અને એમાં જ એમે જે એ પેજમાં જે હું કિતાબથી મદદ લીધો છું અને વાંચ્યો છું તકરીબન રેફરન્સ જે આપ્યો છું તકરીબન 350 બુક છે કે એની વાંચીને હું આ થેસિસ લખું છું
ત્યાર પછી તમે કઈ કઈ જમાતોમાં ગયેલ છો તબલીગ માટે
અને હું તો તમારી દુઆથી 14 વર્ષથી તબલીગના કામ માટે ઈરાનથી સફર કરી રહ્યો છું આવ જાવ કરું છું હું વધારે જે છે અને રેસિડેન્ટ આલિમ થકી તબલીગ નથી કરતો એક વર્ષ યા 2 વર્ષ માટે હું 1 મહિના 2 મહિના 3 મહિના માટે આવતો જાતો હોઉં છું તબલીગના કામ માટે જ્યાં જરૂરત હોય છે ખાસ કરીને તમારી દવાથી હું તંઝાનિયા કેનિયા માડાગાસ્કર કોમોર અને લારિનિયન શારજા દુબઈ આ બધી જગ્યા તબલીગ માટે હું ઘડી ફેરે આવ્યો અને તબલીગ કર્યો છું ખાસ કરીને તંઝાનિયા અને કેનિયામાં દારુસલામ અરુષા જમાતમાં દારુસલાત જમાતમાં દારુસલામ જમાતમાં અને મોઆન્ઝા બુકોબા પછી કેનિયામાં તમારી દવાથી હું રેસિડેન્ટ આલિમ થકી અહીંયા રહ્યો અને મુંબાસા જમાતમાં અને અરુષા જમાતમાં પણ રેસિડેન્ટ આલિમ થકી હતો પણ અને બહુ લાંબો ટાઈમ માટે હું કબૂલ કરતો નહોતો એટલે કે મારી ભણતર સાથે સાથે થાય છે અને અહીંયા માડાગાસ્કરમાં તમારી દવાથી હું 12 વર્ષ પહેલાં આવ્યો હતો તો હાઉઝ ઇલ્મિયા અલ મુંતઝર જે હતો તમારો માડાગાસ્કરમાં દીકરીઓનો હાઉઝા હતો એની બુનિયાદ રાખવા માટે અને એને શરૂ કરવા માટે હું આવ્યો હતો. તો ખુદાનો ફદલો કરમથી પહેલાં માણસ શું હતો જે એની બુનિયાદ રાખીને એને ચાલુ કરીને હાલી ગયો હતો. પછી અહીંયા આવ્યો માડાગાસ્કરમાં 4 વર્ષ પહેલાં, તો હું આખો માડાગાસ્કરમાં જેટલી જમાત છે એનો ઇન્સ્પેક્ટર હતો. અને ઇન્સ્પેક્ટરનો મારો કામ એ હતો કે હું દર જમાતમાં જઈને જોઉં કે ક્યાં શું જરૂરત છે શું જરૂરત નથી. તો હું દર જમાતમાં જતો હતો અને જે પ્રોબ્લેમ થતો હતો એને સોલ્વ કરતો હતો. દાખલા તરીકે માજુંગા જમાતમાં ગયો, ખાસ કરીને મદરસામાં મારો કામ હતો અને અહીંયા કામ કર્યો. પછી તુલિયાર ગયો, તુલિયારમાં મોટો મદરસો હતો પણ અહીંયા કામ બહુ જાજુ હતો. તો આખો તુલિયારનો જો મદરસા હતો એમાં સિલેબસ બનાવ્યો, ટીચરોની 4 મહિના સુધી હું ટ્રેનિંગ લીધો એ લોકોને એની ભણાવ્યો. તો અલ્હમ્દુલિલ્લાહ બધું તૈયાર કરીને અને વધારેમાં વધારે કામ તુલિયારમાં કર્યો હતો ત્યારે. પછી ઈરાન તરફથી હું કોમોર ગયો હતો, ઈરાનનો નુમાઇંદા હતો કોમોરમાં. અતિબ્યાન સેન્ટર છે ઈરાનનો કોમોરોમાં, એ તકરીબન 7 વર્ષ પહેલાંની વાત છે. તો હું અહીંયા ગયો હતો અને કોમોરોમાં અલ્હમ્દુલિલ્લાહ ઈરાન તરફથી જે કામ હતો આખો, યાની મદરસાનું કામ અને કોર્સ અને જે બચ્ચાઓના જે એજ્યુકેશનનો જે કામ હતો એ મારો હાથમાં હતો. તો એ પૂરા સંભાળતો હતો, યાની મારી જિમ્મેદારી ઉપર હાલતો હતો. અને એના સિવા ઇન્ડિયામાં 2 ફેરે ઈરાન તરફથી ગયો, હાઉઝ એ ઇલ્મિયા કાનોદરમાં હું મસઉલ તરબિયતી હતો, યાની ટીચર હતો અને મુદીર પણ હતો, પણ તરબિયતી મુદીર હતો દાખલી. અને એવી જ રીતે 2 વર્ષ માટે હું અલીપુર ગયો હતો, હાઉઝ એ ઇલ્મિયા ઇમામે હસન અસ્કરી માં અલીપુરમાં, ના અલીપુરના જો હાઉઝ એ ઇલ્મિયાનું નામ છે એ હાઉઝ એ ઇલ્મિયા ઇમામે મોહમ્મદ બાકર છે અને હાઉઝ એ ઇલ્મિયા ઇમામે હસન અસ્કરી જો છે ને એ કાનોદર ગુજરાતમાં હતો. તો એ 2 જગ્યા ઈરાન તરફથી હું ગયો હતો. અને એના સેવા મારી એક્ટિવિટીઝ છે મુહર્રમમાં, રમઝાનમાં, અશરે જનબિયામાં અને તમારી દોવાથી શું આપણે કહીએ યામે ફાતમિયામાં હું દર જગ્યા આવ જાવ કરું છું, ખાસ કરીને આફ્રિકા કન્ટ્રીમાં અને ઇન્ડિયામાં. તકરીબન ગુજરાત છે, મુંબઈ છે, કર્ણાટકા છે, બેંગ્લોર, મદ્રાસ, આ એવી જગ્યા હું અલ્હમ્દુલિલ્લાહ યુપીમાં અને તબલીગ કરી રહ્યો છું. અને હમણાં તમારી દોવાથી તમારી સેન્ધની જમાત રિયુનિયનમાં મને અહીંયા તેડાવી છે, તો અહીંયા હું મશગુલે તબલીગ છું.
પછી હવે મારો આખરી સવાલ છે. મારો દુનિયાના અંદરમાં એક કાનૂન હોય છે કે મસલન આપણે ફ્લાઇટ હોય, આપણે ચેકિંગ થતી હોય અને જ્યારે આપણે મોરા જઈએ તો એ ચેકિંગ બંધ થઈ જાય, પછી આપણને ચડવા ના દે, આપણને ફ્લાઇટ લેવાની હોય. એ જ પ્રમાણે આપણે ખિદમત કરતા હોય માવતરાની, આપણા માવતર બીમાર હોય અને જ્યારે તેઓ ગુજરી જાય તો જે આ જે બુક છે એ તે બંધ થઈ જાય છે, પછી આપણે કંઈ પણ નથી કરી શકતા. તે જ પ્રમાણે માશાલા હું જ્યારે અહીંયા આવેલા 11 અઠવાડિયે તો તમારું મોજુ હતું કે મસ્જિદમાં આવવાનું, તમે માશાલા દર્શ દઈ રહ્યા છો. તો તમે કદાચ ટૂંકમાં નિચોડમાં કહી શકો કે મસ્જિદે આવવું શું ફાયદાઓ છે, શું આપણને આ જે મસ્જિદમાં આવવું શું આપણને કામ આવશે આખેરત માટે, અને જ્યારે મલેકુલ મોત આવશે ત્યાર પછી તો કાંઈ પણ નહીં થઈ શકે, બધું બંધ થઈ જશે, નામાય અમાલ બંધ થઈ જશે. તો અટાને આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા આપણા ઇન્સાનો મોમીનો ગફલતમાં છે, તેઓ ગાફિલ છે. તે પણ તમારો તમે ચર્ચા કરી રહ્યા છો કે મસ્જિદના બારામાં, ગફલત બારામાં, તો નિચોડમાં તમે કંઈ અમુક પોઈન્ટ કહી શકો તો.
હા, તમારી વાત સાચી છે. કેમ કે હું જ્યારે આવ્યો અહીંયા તો મને એમ અહેસાસ થયો કે અલબત્ત દર જગ્યા એ પ્રોબ્લેમ છે કે માણસો જે છે ને એ ગફલતમાં હોય છે, પણ પોતેને ખબર નથી હોતી કે એ ગાફિલ છે કે નથી. તો હું જ્યારે આવ્યો તો અહીંયા જુમાનો ખુતબા જ્યારે શરૂ કર્યો તો ગફલતના મોજુ ઉપર શરૂ કર્યો કે માણસો જરાક બેદાર થાય, જો બેદાર થાય તો જરાક સંખ્યા નમાઝીની મસ્જિદમાં જરાક વધે, તો જરાક આપણે સરખી રીતે ઇસ્લામનો અને કુરાનનો મેસેજ પહોંચાડી શકે. કેમ કે મેસેજ પહોંચાડવાની જે જગ્યા છે એ મસ્જિદ સૌથી બહેતર જગ્યા છે, અને દર જુમા માણસોને ટાઈમ મળે છે કે જેમ જુમામાં આવે તો મેસેજ પહોંચાડે. તો હું ગફલત ના વારામાં બયાન કરતો હતો કે ઇન્સાન ગાફિલ છે. પરવરદિગારે આલમ કુરાનમાં ફરમાવે છે કે જહન્નમ જે ખલ્ક કરવામાં આવી છે એ તે માણસો માટે છે કે જે લોકો પાસે જે છે ને આંખ છે અને જોતા નથી, કાન છે અને સાંભળતા નથી, દિલ છે પણ એ વિચારતા નથી, એ લોકો હેવાન કરતા વધારે બદતર છે. અને પછી કહે છે કે એ લોકો જે છે ને એ લોકો જે એ ગાફિલ માણસ કહેવાય છે. તો અઝીઝ અને મોહતરમ, મારો સાંભળનારાઓ, હું એ કહેવા માંગુ છું કે સૌથી પહેલાં આપણે એ જાણવું જોઈએ કે કોણ ઇન્સાન ગાફિલ છે અને કોણ ઇન્સાન ગાફિલ નથી. તો હું જરાક એના બારામાં અલામત અને નિશાની બયાન કરતો હતો કે ગાફિલ ઇન્સાનની અમુક નિશાની છે, એનું અમુક કારણ હોય છે અને અમુક નિશાની છે. તો અમુક નિશાનીઓમાંથી એક નિશાની જે છે ને, જે આપણા હદીસમાં છે કે જે માણસ ગાફિલ છે એ મસ્જિદ નથી આવતા. પૈગંબરની હદીસ છે, અલ ગફલતો તરકો કલ મસ્જિદ વ તાહતો કલ મુફસિદ. જે ગાફિલ ઇન્સાનની જો અલામત જોઈએ તો એક અલામત એ છે, ઘણી અલામતો છે પણ એમાંથી એક અલામત એ છે કે ગાફિલ ઇન્સાન જે છે ને એ મસ્જિદને તર્ક કરી દે છે, મસ્જિદને મૂકી દે છે અને ફાસિદ વસ્તુની ઇતાઅત કરે છે. કેમ કે એ ગાફિલ ઇન્સાન છે, જે ગાફિલ ન હોય એ મસ્જિદને કોઈ વખત મૂકતો નથી. એટલે કે પૈગંબર કી હદીસ છે કે જેનો ઈમાન તાજા હોય છે, જે ગાફિલ ન હોય છે, એનો જે કનેક્શન હોય છે મસ્જિદ સાથે એમ હોય છે જેવી રીતે માછલી પાણીમાં રહીએ છે, એ એવી રીતે મોમિન મસ્જિદમાં રહીએ છે. પૈગંબરની હદીસ છે કે અલ મોમિનો ફિલ મસ્જિદે કસમ કે ફિલ બહર. મોમિન મસ્જિદમાં એવી જ રીતે રહે છે જેવી રીતે માછલી જે છે ને એ પાણીમાં રહીએ છે. યાની માછલીની જે જિંદગી છે એ પાણીના વસીલાથી છે. એને જો પાણીથી તમે કાઢી નાખો તો માછલી મરી જશે, એની હયાત અને જિંદગી ખતમ થઈ જશે. એવી જ રીતે મોમિનને જે તમે મસ્જિદથી દૂર રાખો તો મોમિન પણ જિંદા નહીં રહી શકે. મોમિનનો જિંદા અને રહેવાનો મતલબ શું છે, એ એનો શરીર નહીં મરી જશે. એ હાલતો હોય, ખાતો હોય, પીતો હોય, સૂતો હોય, એનો શરીર તો જિંદો છે પણ એની રૂહ મરી જશે, એનું ઈમાન મરી જશે, એનું દિલ મરી જશે. તો મોમિન જે છે ને મસ્જિદનો કનેક્શન અને મોમિનનો એવી જ રીતે હોવું જોઈએ જેવી રીતે પાણીમાં મછલીનો કનેક્શન હોય છે, કે એની જિંદગી એની હયાત જે છે ને પાણી થકી છે. અને બીજું તમને કહું કે એટલે એટલો ફઝાઇલ છે મસ્જિદનો કે અમને ખબર નથી, તમે જો મુતાલયા કરો તો ખબર પડશે કે મસ્જિદની કેટલી ફઝીલત છે અને કેવી મુકદ્દસ જગ્યા મસ્જિદ કહેવાય છે. મસ્જિદના બારામાં આપણી હદીસ છે પૈગંબરની કે અલ મસાજિદો મજાલિસુલ અંબિયા, અંબિયાને બેસવાની જગ્યા છે. અંબિયા અહીંયા બેસીને અલ્લાહથી દર્દે દિલ કરે છે, ગમ દુઃખ બયાન કરે છે, એ એક બેઠક છે. અને અલ મસાજિદો બયુતુલ મુત્તકીન, મુત્તકીનનો ઘર છે. ઘરમાં શું હોય છે, ઘરમાં માણસોને આરામ મળે છે, સુકૂન મળે છે, ઇતમિનાન મળે છે. અહીંયા જે છે ને એ મુત્તકીનનો ઘર છે. મુત્તકીન કોણ છે, જે નિજાત યાફ્ત છે, જે સીધા રસ્તા ઉપર હાલે છે, જેના માટે જન્નતની જમાનત પરવરદિગારે આલમ લીએ છે અને ગારંટી લીએ છે, એ લોકોનો ઘર જે છે એ મસ્જિદ છે. એટલે ઇમામ અલી શું ફરમાવે છે, ઇમામ અલી ફરમાવે છે કે અલ જલસતો ફિલ મસ્જિદ ઇલ જામ ખૈરુન લી મિન અલ જલસત ફિલ જન્ના. અજીબ અજીબ હદીસ છે. ઇમામ અલી ફરમાવે છે કે મારા માટે જામે મસ્જિદમાં બેસવું જન્નતમાં બેસવા કરતાં વધારે અફસલ અને બરતર છે. પછી એનું કારણ બતાવે છે કે શા માટે, લે અન્નલ જન્નત ફીહા રિદા નફસી વલ જામે ફીહે રિદા રબ્બી. એટલે કે હું જો જન્નતમાં બેસું તો એમાં મારી રજા છે અને મારી ખુશી છે, અને પણ જો હું મસ્જિદમાં બેસું તો એમાં પરવરદિગારની રજા છે અને ખુદાની ખુશી છે. તો હું અલ્લાહની રજા ઉપર પોતેની રજાને કુરબાન કરું છું.
સુબહાનઅલ્લાહ.
એટલે મારા માટે જે છે ને મસ્જિદમાં બેસવું જન્નતમાં બેસવાથી અફઝલ અને બરતર છે. અને ઘણો ફઝાઇલ છે મસ્જિદના બારામાં. તો તમને ઇન્શાલ્લાહ હું અહીંયા શરૂ કર્યો છું સેન્દની જમાતમાં જુમાના ખુતબામાં, આસ્તે આસ્તે આ મોજુ ઉપર જરાક વધારે જોર આપું અને ભાર આપું. તમે જો બીજી હદીસ જે છે મસ્જિદના બારામાં, અહીંયાથી તમને ખબર પડશે કે મસ્જિદ કેવી મુકદ્દસ જગ્યા છે. કે પૈગમ્બર ઇસાદ ફરમાવે છે કે અલ મસાજિદુ સુકુન મિન અસવાકિલ આખિરા કેરા ઉહા અલ મગફિરા વ તહફતુ હલ જન્ના. મસ્જિદ જે છે ઈ આખિરતની બાજારમાંથી એક બાજાર છે. બાજારની તશબી દીએ છે, આ મસ્જિદની તશબી બાજાર સાથે છે. તમે જાઓ જેમ બાજારમાં તો દર વસ્તુની બાજાર અલગ અલગ હોય છે, કપડોની બાજાર અલગ છે, ખાધા ખોરાકની બાજાર અલગ હોય છે, પછી સબ્જીની બાજાર અલગ હોય છે, પછી ઇલેક્ટ્રોનિક સામાનની બાજાર, દર વસ્તુ બાજારમાં હોય છે. એવી જ રીતે ઈ કહે છે કે મસ્જિદ જે છે ને આખિરતની બાજારમાંથી એક બાજાર છે. અહીંયા પણ તમને અમુક દુકાન મળશે, ઈમાનની દુકાન છે, તકવાની દુકાન છે, મગફરતની દુકાન છે, અહીંયા પરવરદિગારની રેઝા મળે છે, અહીંયા તમને જન્નતની દુકાન મળશે, અહીંયા તમને જે છે શું આપણે કહે તુબા છે, કૌસર છે, અહીંયા ઇલમ મળશે, સબ્ર મળશે, હિકમત મળશે. પણ આ મસ્જિદમાં જે દુકાન છે ને એ આ આંખથી જોવા નહીં મળશે તમને, એ દિલની આંખથી તમને જોવા મળશે. બસારતની આંખથી નહીં, બસીરતની આંખથી જોવા મળશે. એના માટે ઈમાન ખપે છે, તકવા ખપે છે. તો પછી કહે છે કે આ આખરતની દુકાનમાંથી એક દુકાન છે, કેરા ઉહા અલ મગફિરા, એમાં જે ઓછામાં ઓછા જે તબરુક તમને મળે તમને, તો એ મગફિરત છે તમને મળે છે. અને જે તોહફા તમને મળશે આ દુકાનોમાં, તોહફા તો અલ જન્ના, તમને જન્નતમાં જે તોહફા છે ને એ જન્નત છે. અઝીઝો, તમે બજારમાં જાઓ દુનિયાની તો પૈસા ખપે છે, યુરો ખપે છે, ડોલર ખપે છે. જેબમાં જ્યારે ન હોય તો કોઈ તમને કોઈ વસ્તુ ના આપે, પણ તમે મસ્જિદમાં આવો તો કંઈ પૈસાની જરૂરત નથી. એટલે પૈસા વગર તમને દર વસ્તુ મળશે. એટલે ગરીબ અને ફકીર, નાડો મોટો, જવાન બૂડો બધા આવી શકે મસ્જિદમાં અને આ બધી વસ્તુ ખરીદી શકે. અને એવી જ રીતે સવાબ કેટલો છે મસ્જિદમાં આવા વાળાઓનો, તમે જે સવાબ છે, તમને એક હદીસ બયાન કરીને આ પોતેની વાત ખતમ કરું છું કે મસ્જિદમાં આવા વાળાનો ઘણો સવાબ છે, જે હું બયાન કરી નથી શકતો, બધું ટાઈમનો પ્રોબ્લેમ છે. ખાલી એક હદીસ તમને બયાન કરું કે મન મશા ઇલા મસ્જિદિન મિન મસાજિદિલ્લાહ ફલહુ બિકુલ્લ ખત્વતિન ખતા હત્તા યર્જ ઇલા મંઝિલિહી અશરુ હસનાતિન વયુમહા અન્હુ અશરુ સૈયઆત વરુફઅ લહુ અશરુ દરજાત. પૈગમ્બર ફરમાવે છે કે જ્યારે કોઈ ઇન્સાન ઘરથી મસ્જિદ માટે નીકળે છે તો દર પગલા ઉપર એને જે સવાબ મળે છે એ 10 નેકી મળે છે, દર પગલા ઉપર. અને 10 એની એને નેકી મળે છે, અને 10 ગુના અલ્લાહ એની માફ કરે છે, અને જન્નતમાં 10 દરજો એનો બુલંદ કરે છે. તમે હિસાબ કરો, એક પગલા ઉપર તો 10 પગલા ઉપર કેટલો, પછી 20 પગલા ઉપર કેટલો સવાબ મળે, પછી 100 પગલા ઉપર કેટલો, 500 પગલા ઉપર કેટલો, અને 1000, તમે હિસાબ કરી નથી શકતા. અને બીજી રવાયતમાં તો છે, એ તો પગલાની વાત છે, અને બીજી રવાયતમાં તો એમ છે કે જ્યારે નમાઝ ગુઝાર અને મુસલ્લી આવીને મસ્જિદમાં નમાઝ પડે છે તો એ જેટલી જ હદીસ છે, પણ જેટલી સાંસ લીએ છે ને, દર સાંસ ઉપર એને 10 નેકી મળે છે, દર સાંસ ઉપર એને એની 10 ગુના માફ થાય છે, અને 10 સાંસ લેવામાં એના જન્નતમાં 10 દરજો બુલંદ થાય છે. અગર અડધી કલાક કોઈ મસ્જિદમાં બેસાવ હોય, એક કલાક બેસાવ, કેટલી ફેર એ સાંસ લીએ છે તમે હિસાબ કરી નથી શકતા. આ બધું મસ્જિદના બારામાં ફઝાયલ છે, ફઝીલત છે, અને મસ્જિદની અઝમત છે. હું તો એ રિક્વેસ્ટ કરું છું અને ગુજારિશ કરું છું માણસોને કે આ પરવરદગારે આલમ માણસોને તૌફીક આપે કે આપણા મોમિન ભાઈ, આપણા શિયા ભાઈ વધારેમાં વધારે કોશિશ કરે કે એ મસ્જિદમાં આવીને નમાઝ પડે, અને મસ્જિદને રોનક બક્ષે, અને અલ્લાહને રાજી રાખે. એટલે કે મસ્જિદમાં આવવાવાળા જે છે ને એ ઝાહેરે ખુદા છે. પરવરદગારે આલમ ફરમાવે છે કે મસ્જિદ મારો ઘર છે, જે મારો ઘરમાં આવે છે એ મારો મહેમાન છે, હું એનો મેઝબાન છું, અને એ મારો ઝાહેર છે. અને મેઝબાન ઉપર જરૂરી છે કે જે ઝાહેર આવે છે એની રિસ્પેક્ટ કરે, એની વાતને સુને અને એની હાજતને પૂરો કરે. તો માણસોને ગુજારિશ કરું છું કે મસ્જિદમાં આવીને અલ્લાહ પાસે પોતેની હાજત બયાન કરે, અને ઇન્શાઅલ્લાહ અલ્લાહ બધા એની હાજતનો સાંભળનાર છે અને બધા એની હાજતનો પૂરા કરવા વાળા છે. વાખિરુ દાવાના અનિલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન.
જસ્ટ આજા સાહેબ, આપણે કહી શકશો કે જો ગફલતમાં છે તેઓની આંખ ક્યારે ખોલશે? જ્યારે મલિકુલ મોત સામને આવશે ત્યારે કે?
હા, એની એની આંખ ત્યારે ખુલશે જ્યારે એને આપણે કબ્રમાં દફન કરી દઈએ છીએ, ત્યારે એની આંખ ખુલશે. જ્યારે કબ્રમાં અંધારો હોય, કબ્રમાં તંગી હોય અને અઝાબે ખુદા એને સામે આવે અને એની રૂહ અને એનો શરીર અઝિયતમાં હોય, ત્યારે મરવા પછી ઈ શું આપણે કરે અફસોસ કરશે કે હું કેમ અલ્લાની અતાત કરતો નહોતો. મસ્જિદના બારામાં એક હદીસ આજે હું વાંચ્યો હતો પણ હું પઢાયો નહોતો, કે જે માણસ અફસોસ કરનાર છે કબ્રમાં, એમાં મલાઈકા જે છે એ એને પૂછશે, મલક એક મલક આવશે અને પૂછશે કે સૌથી વધારે અફસોસ તમને કેના ઉપર છે? તો એ કહેશે કે મને એના ઉપર બહુ સૌથી અફસોસ છે કે હું મસ્જિદમાં જઈને નમાઝ પઢતો નહોતો અને આ આપણા બીજા મોમિન ભાઈ જે છે એ મસ્જિદમાં આવીને નમાઝ પઢતા હતા, તો એની કબરમાં નૂર છે અને નૂરાનિયત છે અને અલ્લાહની રહમત અને બરકત છે, અને મને તૌફીક નહોતી, હું મસ્જિદમાં જઈને નમાઝ પઢતો નહોતો, તો એનો કારણે મારો કબરમાં અંધારો છે અને હું અલ્લાહના અઝાબમાં મુબતલા છું, તો મને અફસોસ થાય છે કે કેમ મને તૌફીક નહોતી ત્યારે, જ્યારે હું જિંદા હતો કેમ મસ્જિદમાં જઈને નમાઝ પઢતો નહોતો.
બસ માશાઅલ્લાહ, ખોજા ટીવીની ટીમ તમને શુક્રિયા અદા કરે છે કે તમે અમુક ટાઈમ માટે આ જહેમત આપ્યા, અને બસ અમારી દિલની દુઆ છે કે અલ્લાહ તમને આજે તમે ઇલ્મ હાસિલ કરી રહ્યા છો જે એમાં તમને કામયાબી મળે અને અલ્લાહ તમને સલામત રાખે અને ઇન્શાઅલ્લાહ હર તમારી ઉમેદોને અલ્લાહ કબૂલ કરે. બસ તમારો શુક્રિયા. વસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. અહસન તુમ, જઝાકલ્લાહ.